આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. આપણે એક નવા પુસ્તકની શરૂઆત કરી છે, ન્યાયાધીશોનું પુસ્તક. આશા રાખું છું કે તમને પહેલું જે આપણો બાઇબલ અભ્યાસ હતો તે સાંભળવાની તક મળી હોય, સાંભળીને કદાચ તમને આ પુસ્તકમાં વધારે શીખવાનું, વધારે જાણવાનો રસ જાગ્યો હોય. અને પ્રભુને મારી પ્રાર્થના છે કે પવિત્ર આત્માના બળ હેઠળ આપણે સાથે આ પુસ્તક શીખીએ અને પ્રભુ આપણને શું કહેવા માંગે છે તે જોઈએ. બહુ જ અજાયબ જેવું આ પુસ્તક છે, બહુ મહત્વનું પુસ્તક છે. ફરીથી તમને અમુક વાત યાદ દેવડાવવા માંગુ છું કે આ ન્યાયાધીશોના પુસ્તકની જે આઉટલાઇન છે, રૂપરેખા છે, તે બહુ જ તે ખૂબ જ સરળ છે. આપણે જે આ પહેલા બે અધ્યાય જે જોઈશું તે પ્રસ્તાવના ના રૂપે છે. એ આપણને જે આવનાર છે તેની એક ઓળખ આપે છે. અને ત્યારબાદ આપણે જ્યારે ત્રીજા અધ્યાયથી તે 17મા અધ્યાય સુધી જે જોઈશું, માફ કરજો, 16મા અધ્યાય સુધી આપણે જે જોઈશું, ત્યાં આપણે વારંવાર એક પછી એક ન્યાયાધીશો વિશે શીખીશું જે પ્રભુ પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવવાને માટે, બંધનમાંથી છોડાવવાને માટે ઊભા કરે છે. અને ત્યારબાદ જ્યારે 17થી 21મો અધ્યાય જે છે તે આપણને કેટલી હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે તે વિશે શીખવે છે. 17થી 21મો અધ્યાય છે તે આપણને બતાવે છે કે ફક્ત નેતાઓ જ નહીં પરંતુ લોકોમાં પણ ભ્રષ્ટાચારનું વર્ણન છે અને તેઓ ઈશ્વરથી કેટલા દૂર, ઈશ્વરના માર્ગથી કેટલા દૂર નીચે ઉતરી ગયા છે. અને એક બહુ નિરાશાજક આવા એક પરિસ્થિતિ છે તે આપણે શીખીશું. બહુ મહત્વનો આમાં એક સંદેશો છે કે જ્યારે આગેવાનીમાં ઉણપ હોય, અને આ જે ન્યાયાધીશો હતા બધા માણસો હતા, બધા પાપી હતા, ઉણપ હતી તેઓમાં, પણ જ્યારે એ આગેવાની બરાબર ના હોય તો લોકોનામાં પણ તેની અસર પડે છે અને લોકો પણ એ જ ભ્રષ્ટાચારમાં ચાલ્યા જાય છે જેમાં આગેવાન તેમને દોરી જાય છે. પણ અહીંયા જ્યારે આપણે આ ન્યાયાધીશોનું પુસ્તક અને આપણે જે 13 ન્યાયાધીશ છે તેઓ વિશે શીખીશું તો આપણે જોઈશું કે આ જે માણસો છે તેઓ આપણને બંધનમાંથી છોડાવી શકતા નથી. હા, થોડા સમય માટે શાંતિ હોય, થોડા સમય માટે સમૃદ્ધિનો સમય હોય, પણ પછી ફરી આપણે પાપની ગુલામીમાં પડી જાય છે. અને આ ન્યાયાધીશોનો પુસ્તકનો જો કોઈ મુખ્ય થીમ હોય, મુખ્ય વિષય હોય તો એ છે કે આપણી નજર એક ન્યાયાધીશ તરફ દોરે છે કે જે સંપૂર્ણ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે એ એક જ છે કે જે આપણને સંપૂર્ણ રીતે જે આપણા પાપની આપણો જે ટેવ છે, આપણો પાપનો જે સ્વભાવ છે તેમાંથી ફક્ત તે છોડાવી શકે છે. આ યહૂદી લોકોની જે વાત આપણી આગળ રજૂ કરવામાં આવી છે તે ફક્ત તેઓની માટે જ મર્યાદિત નથી, તેઓના જ પૂરતી મર્યાદિત નથી, આપણને પણ આજે મંડળીને આ લાગુ પડે છે. આ આધ્યાત્મિકતાનું પ્રદર્શન કરવાને બદલે આ જે ઇઝરાયલ પ્રજા હતી, ઈશ્વરનું પાલન કરવાને બદલે તેઓ પાપમાં ડૂબી ગયા હતા, તેઓ પ્રભુથી દૂર ચાલ્યા ગયા હતા. પ્રભુની યોજના તો હતી કે તેઓ કાયદાની વચ્ચે શાંતિની વ્યવસ્થામાં, આનંદમાં તેઓ રાષ્ટ્રમાં અને એ જે વચનનો દેશ હતો તેમાં તે રહે, તે સમય આનંદ માણે. પણ તેના બદલે પાપના કારણે તેઓ સતત ગુલામીના બોજમાં રહ્યા. ફરીથી તમને યાદ દેવડાવું, જો આ જે ન્યાયાધીશોનું પુસ્તક છે તે આપણને એક એક ચક્ર છે, એક મુદ્દાનું એક ચિત્ર રજૂ કરે છે. અને આ વસ્તુ સમજવાને માટે અને જે યહૂદી લોકોની આધ્યાત્મિક સ્થિતિને લઈને એક જે માળખું છે તે જોવાને માટે આપણે પુસ્તકમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. થોડુંક આપણે વાંચીશું, આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા શું બની રહ્યું છે. અને આ એક જે ચક્ર છે જે પેઢી દર પેઢી સેંકડો વર્ષોથી આપણે જોઈએ છે કે સતત ચાલુ રહે છે, આપણી આગળ એ સતત રજૂ કરવામાં આવે છે. અને ફક્ત આ ન્યાયાધીશોના પુસ્તકનો જે સમય છે તેને માટે એ મર્યાદિત નથી. ફરી યાદ દેવડાવું, હજુ પણ આ જ ચક્ર ચાલી રહ્યું છે જે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈએ છે. એ લઈને મેં આ પુસ્તકનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આપણને ઘણું બધું આપણા આત્મિક જીવન માટે આ શીખવી જાય છે. તો આ જે ચક્ર છે તે શું છે આપણે જોઈએ. તો પહેલા આપણે શાંતિના સમયમાં હોઈએ છીએ, એટલે કે પ્રભુને આજ્ઞાંકિત હોઈએ છીએ. પ્રભુએ જે શાંતિ આપી છે, સમૃદ્ધિ આપી છે, તેમાં જીવતા હોય છે. પણ પછી ધીરે ધીરે આપણે ઈશ્વરની તરફથી પીઠ ફેરવી લઈએ છે. આપણે ઈશ્વરના જે વચનો છે, ઈશ્વરના જે આદેશો છે તેને છોડી દઈએ છે. અને દુનિયાવી જે બાબતો છે અને અહીંયા જે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈશું તે પ્રમાણે આપણે ખોટા દેવદેવીઓની પૂજા કરવા લાગીએ છીએ, બીજા દેવદેવીઓ તરફ આકર્ષાઈએ છીએ. અને અહીંયા હું એક મિનિટ લઈશ અને કદાચ તમારામાંથી ઘણા લોકો કહેતા હશે કે ના ભાઈ અજય, અમે તો બીજા કોઈ દેવને પૂછતા નથી, અમે તો ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે, ખ્રિસ્તી કુટુંબમાં ઉછેર્યા છે, અમારું મંડળીમાં સભાસદપણું છે, દાન પણ આપીએ છીએ, સમાજમાં અમે રહીએ છીએ, વગેરે વગેરે. પણ જો તમે આ મારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હોય અને બીજા બાઇબલ અભ્યાસ તમે સાંભળ્યા હોય તો મેં તમને વારંવાર શીખવ્યું છે કે કોઈ મૂર્તિની પૂજા કરવી એ જ બીજા દેવદેવીઓની પૂજા કરવી એમ નથી. આપણે પોતાની માટે વી ક્રિએટ આઇડલ્સ, આપણે મૂર્તિઓ બીજા દેવ ઊભા કરીએ છીએ. દાખલા તરીકે આપણું મિલકત, આપણું મકાન, આપણું કુટુંબ, આપણી નોકરી, અરે આપણું મંડળી પણ આપણે મંડળીની પૂજા કરતા હોઈએ છીએ. એટલે આપણે એમ ન સમજીએ કે આપણે બીજા દેવદેવીઓની તરફ નથી જતા. એટલે કે અહીંયા આપણે જે આ પુસ્તકમાં જોઈશું તે પ્રમાણે આ યહૂદી લોકો ઈશ્વરના વચનો ભૂલી જઈ અને બીજા દેવદેવીઓ પાછળ જાય છે. પસ્તાવાનું જીવન જીવવાને બદલે તેઓ પાપમાં રચ્યા પચ્યા રહે છે અને ઈશ્વરથી દૂર જાય છે. અને જ્યારે તેઓ ઈશ્વરની તરફ પીઠ ફેરવી લે છે, અને આ વાત આપણી માટે આપણને પણ લાગુ પડે છે, ત્યારે ઈશ્વર એમની દયામાં આપણને ડિસિપ્લિન કરે છે, શિસ્ત કરે છે, શિક્ષા કરે છે. અને તે શિક્ષા કરવાને માટે, શિસ્તને માટે એ બીજા રાષ્ટ્રોને શિસ્તનું સાધન બનાવે છે, વિદેશી પ્રજાઓને. અને તેઓ યહૂદી લોકો પર રાજ કરે છે, યહૂદી લોકો તેમની ગુલામીમાં રહે છે, લોકો પર જુલમ કરે છે. અને જ્યારે યહૂદી લોકો આ પરિસ્થિતિમાં આવે અને આપણે પણ, જો તમે થોડું વિચારશો તો તમે સમજશો હું શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અમુક વખત જ્યારે પાપના ભારથી એટલા બધા લદાયેલા હોય, આ જુલમથી જ્યારે ત્રાસી જાય, ત્યારે એ જુલમમાં યહૂદી લોકો પ્રભુને પોકારે છે, પ્રભુને હાંક મારે છે, ઈશ્વરને સ્વતંત્રતાને માટે પોકાર કરે છે. અને પ્રભુ તેમની દયામાં તેઓનો વિલાપ સાંભળે છે અને ન્યાયાધીશને ઊભો કરે છે કે જે પોતાના લોકોને છોડાવે, સ્વતંત્રતા આપે અને ફરી લોકોને શાંતિ અને સમૃદ્ધિના સમયમાં પાછા લઈ જાય. મુક્તિ મળે છે લોકોને, ફરીથી તેઓ આનંદમાં રહે છે, અને થોડો વખત થાય અને ફરીથી આ સમગ્ર ચક્ર નું પુનરાવર્તન થાય છે. ફરીથી લોકો પ્રભુથી દૂર, શિસ્ત, તેઓ વિલાપ કરે અને પ્રભુ ન્યાયાધીશને ઊભો કરે. ડિસઓબિડિયન્સ, ડિસિપ્લિન, ડિસ્પેર એન્ડ ધેન ફ્રીડમ. આ વાત આપણે વારંવાર આ વચનમાં જોઈશું. હવે જ્યારે આ મારી ઇન્ટ્રોડક્શન હતી, છેલ્લા સમયમાં આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે 19માં પહેલો અધ્યાય અને 19મી અધ્યાય સુધી મનન કર્યું હતું. આજે આપણે શરૂઆત બીજા અધ્યાયથી કરીશું, અને ચિંતા ન કરશો, પાછા આપણે 19મા અધ્યાયમાં જઈશું અને પ્રભુ આપણને શું શીખવા માંગે છે તે જોઈશું. તો ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય, જો તમારું પવિત્ર શાસ્ત્ર હોય તો ખોલો, મારી સાથે વાંચો, અને ત્યાં એવું આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો બીજો અધ્યાય પહેલી કલમ કહે છે કે યહોવાનો દૂત ગિલગાલથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું, હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો ને જે દેશ વિશે તમારા પિતૃઓની આગળ મેં પ્રીત લીધી હતી તે દેશમાં તમને લાવ્યો છું, અને મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં. અહીંયા શું લખવામાં આવ્યું છે વાલાઓ? આ જે બે વાત, અહીંયા બે શબ્દ છે, તેની ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા મારા ટ્રાન્સલેશનમાં દૂત લખ્યું છે, ઘણી તમારા કદાચ બીજું બાઇબલ હોય તો તેમાં દેવદૂત લખ્યું હશે, અને દેવદૂત એ બરાબર ભાષાંતર છે. કારણ કે તમે ઇંગ્લિશમાં જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે ધ એન્જલ ઓફ ધ લોર્ડ, અને જ્યારે જ્યારે દેવદૂત લખવામાં આવે તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે. ઇટ્સ અ ક્રિસ્ટાફની, અથવા તો ઇંગ્લિશમાં એને કહેવામાં છે થિયાફની, ક્રિસ્ટાફની ઓર થિયાફની, અને એનો મતલબ એમ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જૂના કરારમાં પ્રગટ થવું, અને તે આપણે વારંવાર જોઈએ છીએ. ઘણી જગ્યાએ જૂના કરારમાં લખવામાં આવ્યું છે એન્જલ ઓફ ધ લોર્ડ, અથવા તો તમારા પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું હશે દેવદૂત. અને આપણે એને કેવી રીતે જાણી શકીએ છીએ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ રહી છે? કારણ કે કયા કોન્ટેક્સ્ટમાં, કયા સંબંધમાં એ લખવામાં આવ્યું છે તે સમજવું બહુ જરૂરી છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે યહોવાનો દૂત ગિલગાલથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું, હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો. હવે મિસરમાંથી લોકોને કોણે છોડાવ્યા હતા? આપણે જાણીએ છીએ કે ઈશ્વરે, પ્રભુએ પોતે, જો તમે નિર્ગમનનું પુસ્તક વાંચો તો ત્યાં વારંવાર લખવામાં આવ્યું છે કે હું તમારી આગળ જઈશ, હું તમને દોરીશ. એટલે કે આ દૂત કોઈ સામાન્ય દૂત નથી. બાય ધ વે, દૂતમાં બી ક્રમ હોય છે, કોઈ સામાન્ય હોય છે, એટલે કે એન્જલ, તમે જે આપણે કહેવામાં આવે છે એન્જલ, એનો મતલબ ફક્ત એમ જ થાય છે મેસેન્જર, પણ તેમાં બી જુદા જુદા, દાખલા તરીકે આપણે જ્યારે મિખાઇલને જોઈએ, અથવા તો શેતાન જે બન્યો એ લુસિફરને જોઈએ, તેઓ સૌથી ઊંચા હોદ્દા પર હતા એમ કહી શકાય, અને પછી જુદી જુદી ક્રમના, જુદી જુદી પોઝિશન પર દૂત હોય છે. પણ એવો કોઈ દૂત નથી જે ઈશ્વરનું સ્થાન લઈ શકે. લુસિફર એ કરવાનો પ્રયત્ન કર્યો અને આપણે જાણીએ છીએ તેનું પરિણામ. એટલે કે અહીંયા જ્યારે લખવામાં આવ્યું છે કે યહોવાનો દૂત અને પછી કે હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો, એટલે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરવામાં આવે છે. ગિલગાલ એ જે જગ્યા છે તે પણ સમજવી બહુ જરૂરી છે. આ કઈ જગ્યા હતી? જો તમે યહોશુઆનું પુસ્તક જુઓ અને ત્રીજો ચોથો અધ્યાય તમે જુઓ તો જ્યારે તેઓ અરણ્યમાંથી યર્દન નદીને પસાર કરીને બીજી વચનના દેશમાં તેમણે પ્રવેશ કર્યો તો ત્યાં જે જગ્યા હતી તે ગિલગાલ. અને તમે જો વધારે આગળ વાંચશો તો તમે જોશો કે જ્યારે પણ તેઓ વચનના દેશમાં યુદ્ધ કરવા ગયા, યુદ્ધ પર વિજયવંત થયા કે પરાજિત થયા, તો પણ તેઓ પાછા ગિલગાલ આવતા હતા. હવે આ ગિલગાલ માં શું બન્યું હતું? શું કયો બનાવ બની ગયો હતો? જો તમે યહોશુઆનું પુસ્તક વાંચશો લગભગ ત્રીજો કે ચોથો અધ્યાય, તો ત્યાં આપણે જોઈશું કે જ્યારે તેઓ યર્દન નદીને પસાર કરી અને બીજી તરફ આવ્યા ત્યારે પ્રભુએ તેમને, એટલે કે યહોશુઆને, આજ્ઞા આપી કે બધા જે માણસો છે તેઓની સુન્નત કરવામાં આવે. હવે આપણે જોઈએ છે કે જ્યારે આપણે સુન્નત કરવામાં આવે ત્યારે માણસની, પુરુષની શું પરિસ્થિતિ થાય છે? તમને યાદ દેવડાવો, કઈ જગ્યાએ છે એ લોકો? હમણાં જ તેઓએ યર્દન નદી પસાર કરી છે, ગિલગાલમાં છે. આ વચનનો જે પ્રદેશ છે તે દુશ્મનોથી ભરેલો છે, યુદ્ધનો ભય સતત છે, અને આ પરિસ્થિતિમાં પ્રભુ તેમને કહે છે, આજ્ઞા આપે છે કે બધા પુરુષની સુન્નત કરો. બહુ મહત્વનો આ મુદ્દો છે વાલાઓ. એટલે કે બીજા અર્થમાં હું કહું કે જ્યારે પુરુષની સુન્નત કરવામાં આવે ત્યારે બે કે ત્રણ દિવસ સુધી તે બિલકુલ બિલકુલ કોઈ ઉપયોગ ના નતાય, કોઈ જાતના યુદ્ધમાં કે કોઈ પણ જાતનું જેમાં શ્રમ પડે એવું કામ કરવાનું હોય તો તે કરી શકતા નતા. એટલે કે જ્યારે તમે આ દુશ્મનના પ્રદેશમાં છો, યુદ્ધનો ભય છે, અને તમે આ પરિસ્થિતિમાં છો, વિચારો વાલાઓ શું બની શકે? કદાચ હુમલો થાય અને તેઓ સંપૂર્ણ રીતે નાશ પામે. પણ આ ગિલગાલ જે જગ્યા છે તે વિશ્વાસની તરફ ચીંધી રહ્યું છે. અહીંયા જે પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાનો દૂત ગિલગાલથી બોખીમ આવ્યો, એટલે કે એ સમયે જ્યારે તેમની સુન્નત કરવામાં આવી દુશ્મનના પ્રદેશમાં, ત્યારે તેઓએ પ્રભુ પર વિશ્વાસ રાખવાનો હતો, પ્રભુ પર વિશ્વાસ રાખવાનો હતો. અને તે વાત અહીંયા યાદ દેવડાવવામાં આવે છે. અને ફરીથી તેમને યાદ દેવડાવવામાં આવે છે કે મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં. આગળ વાંચીએ તો બીજી કલમ કહે છે, અને તમે આ દેશમાં રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો, તેઓની વેદીઓ તોડી નાખો, પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહીં. તમે એમ કેમ કર્યું છે? આ ઈશ્વર તેમની પૂછી રહ્યો છે કે મેં તમને કીધું હતું કે હું મારો કરાર રદ કરવાનો નથી. મેં તમને આજ્ઞા પણ આપી હતી કે આ લોકોની સાથે કોઈ કરાર કરશો નહીં, કોઈ તેઓની જે વેદીઓ છે જે અન્ય દેવદેવીઓની માટે છે તેઓને તોડી નાખો, પણ મારા વચન પર ધ્યાન લેવાને બદલે તમે અઆજ્ઞાંકિત થયા છો. અને પ્રભુ તમને પૂછી રહ્યા છે એમ કેમ કર્યું છે? માટે મેં પણ કહ્યું છે કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં, પણ તેઓ તમારી કૂંખોમાં કાંટારૂપ થશે અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. અને યહોવાના દૂતે સર્વ ઇઝરાયેલી લોકોને એ વાતો કહી ત્યારે એમ થયું કે લોક પોક મૂકીને રડ્યા, તેથી તેઓએ તે સ્થળનું નામ બોખીમ પાડ્યું અને ત્યાં યહોવાને માટે તેઓએ યજ્ઞ કર્યો. બહુ અજાયબ જેવું આ તો લાગે છે કે પ્રભુએ ઠપકો આપ્યો અને લોકોએ પસ્તાવો કર્યો. પણ વાલાઓ, હું તમને બતાવીશ કે આ તો અજગરના આંસુ હતા, કે શું કહેવાય છે, મગરના આંસુ હતા. ખાલી બાહ્ય દેખાવ હતો, અંદરથી કોઈ પસ્તાવો હતો નહીં. તો આ જે પરિસ્થિતિનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને દેવદૂત કહી રહ્યા છે કે હવે તમે જે રીતે વર્ત્યા છો તમારા અજ્ઞાનકિતપણાને લીધે હવે હું આ લોકોને કાઢી નાખીશ નહીં. કદાચ મારા અને તમારામાંથી કોઈને પણ પ્રભુ આ કહી રહ્યા છે. આપણે પ્રભુના વચન પ્રમાણે ચાલ્યા નથી, પ્રભુએ જે આજ્ઞા આપી છે તે પ્રમાણેનું આપણું જીવન નથી, અને છતાં આપણે આશા રાખીએ છીએ કે પ્રભુના બધા આશીર્વાદો આપણને મળે. વાલાઓ, આપણો દેવ દયાળુ છે, એ માયાળુ છે, એ કૃપાળુ છે, એ બધી વાત સાચી, પણ તે પાપને સહન કરનાર નથી. તમે જો પાપમાં જીવી રહ્યા છો, પ્રભુના સાથેનો કરાર તમે પાડ્યો નથી, તો તેનું પરિણામ આ જ આવશે કે અમુક લોકો અને અમુક વાતો જે તમારા જીવનમાં છે તે પ્રભુ હાંકી કાઢશે નહીં. હા, જો તમે પ્રભુ તરફ ખરા હૃદયથી ફરશો તો પ્રભુ તેની પર તમને વિજય આપશે, પણ જો તમે સતત પાપમાં રહેશો તો પ્રભુની પાસે આ પ્રમાણેની આશા રાખવી એ અયોગ્ય છે. તો આપણે જોઈએ કે આ પરિસ્થિતિમાં આ લોકો કેવી રીતે આવ્યા. તો ફરીથી આપણે પહેલો અધ્યાય અને 19મી કલમમાં જઈએ અને હું તમારી આગળ અમુક વાત મૂકવા માંગુ છું. પહેલો અધ્યાય અને 19મી કલમ, જ્યારે આપણે છેલ્લી વખત મળ્યા અને તેનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે મેં તમને આ વાત કહી હતી. 19મી કલમમાં લખવામાં આવ્યું છે, અને યહોવા યહોદાની સાથે હતો અને તેણે પહાડી પ્રદેશના રહેવાસીઓને હાંકી કાઢ્યા, પણ નીચાણમાં રહેનારને તે હાંકી કાઢી શક્યો નહીં, કેમ કે તેઓની પાસે લોઢાના રથ હતા. અને આપણે જોયું હતું કે યહોશુઆએ તેઓને કીધું હતું કે તેઓની તમે ચિંતા ના કરશો, જો તેઓની પાસે લોઢાના રથ હોય તો પણ પ્રભુ તમને વિજયવંત કરશે. પણ જે ભૂલ આપણે કરીએ છીએ તે જ ભૂલ આ યહૂદાના લોકોએ પણ કરી, કે તેઓની નજર રથ તરફ હતી, પ્રભુ તરફ નથી. જે વચન આપનાર, જે સમર્થ છે, જે વચન આપે છે તે પૂરું કરવાને માટે, તેના તરફ નજર રાખવાને બદલે તેઓની નજર રથ તરફ હતી. કેટલી વખત વાલાઓ આપણે આ ભૂલ કરીએ છીએ. ઇઝરાયલનું આખું સૈન્ય સાઉલ રાજાના આગેવાની હેઠળ ફિલિસ્તીનની સામે લડવા ચડ્યું છે અને ત્યાં ગલાયત છે, અને આખા સૈન્યની નજર એ ગલાયતની ઉપર છે, તેના બખ્તર પર, એની તલવાર પર, એનું એ જે દેખાય છે એની કેટલો મજબૂત સામર્થ્યવાન છે તેની પર છે. ફક્ત એક ભરવાડ દાઉદ, તેની નજર તેના પ્રભુ પર છે, અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ તેને કેવી રીતે વિજયવંત કર્યો. પહેલી ભૂલ જે આપણે જોઈએ છીએ, જે પરિસ્થિતિ વિશે આપણે વાંચ્યું બીજા અધ્યાયમાં, તે પરિસ્થિતિની શરૂઆત આ જગ્યાએ થાય છે કે પ્રભુની તરફ લક્ષ આપવાને બદલે, પ્રભુની ઉપર ભરોસો રાખવાને બદલે તેઓની નજર લોખંડના રથ પર હતી. અને જ્યારે તેમની નજર લોખંડના રથ પર હતી, અને વાલાઓ સાંભળજો, આ વસ્તુ આપણા જીવનમાં પણ બને છે. આમાં બે વસ્તુ છે. પહેલામાં તો પહેલા આપણે અનકોન્શિયસલી એમ કહીએ છીએ કે મારો પ્રભુ આની ઉપર મને વિજયવંત કરી શકતો નથી, એટલે કે પ્રભુ પરનો અવિશ્વાસ. અને જ્યારે આપણે બીજાના સામર્થ્ય તરફ જોઈએ છીએ, બીજાની પાસે શું છે એ તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક રીતે આપણે પ્રભુને આગળ ફરિયાદ કરીએ છીએ કે મારી પાસે એ નથી, મારામાં ઉણપ છે, તમે સંપૂર્ણ રીતે મને જે આશીર્વાદિત કરવો જોઈએ એ કર્યા નથી. આશા રાખું છું વાલાઓ કે પ્રભુ તમારી સાથે આ વચનો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા વાત કરી રહ્યા છે. આ પડતીનો પહેલી શરૂઆત છે કે યહોવા યહૂદાની સાથે હતો, અને યહૂદાની સાથે હતો પણ તેમની નજર લોખંડના રથ પર હતી અને તેઓ પરાજિત થયા. યાદ રાખજો વાલા, અહીંયા શું લખવામાં, નીચાણમાં રહેનારાઓને તે હાંકી કાઢી શક્યો નહીં, અથવા તો હાંકી કાઢી શક્યા નહીં. યાદ રાખજો. આપણે આગળ વધીએ. અહીંયા શું લખવામાં આવ્યું છે, આગળ વાંચ્યું તો 20મી કલમ કહે છે, અને મૂસાના કહેવા પ્રમાણે તેઓએ કાલેબને હેબ્રોન આપ્યું અને તેણે અનાક પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા. પણ બિન્યામીનના પુત્રોએ યરૂસલેમવાસી યબુસીઓને કાઢી મૂક્યા નહીં, પણ યબુસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરૂસલેમમાં રહે છે. 20મી કલમ કેવી અજાયબ કલમ છે વાલાઓ. આ કાલેબ 85 વર્ષની ઉંમરે, આપણે જાણીએ છીએ કે જ્યારે મૂસાએ તેઓને મોકલ્યા હતા જોવાને માટે, જાસૂસી કરવાને માટે, ત્યારે આ કાલેબ અને યહોશુઆ એ જ બે હતા કે આપણે, જેમણે મૂસાને કહ્યું હતું કે આપણે વિજયવંત થઈ શકીએ છીએ, આપણો પ્રભુ આપણને વિજય આપશે. એ જ કાલેબ આ 85 વર્ષની ઉંમરે પણ જે સૌથી અઘરો પ્રદેશ હતો તેણે યહોશુઆ પાસે માંગ્યો હતો. યહોશુઆનું પુસ્તક તેના 14મા અધ્યાયમાં જ્યારે આપણે તે પુસ્તકનો અભ્યાસ કરીશું ત્યારે તે વિશે આપણે શીખીશું. એ પ્રદેશનો તેણે માંગણી કરી હતી કે જ્યાં અહીંયા જે અનાક પુત્રો એટલે કે તેઓ રાક્ષસ હતા, જાયન્ટ્સ, તેઓનો જે પ્રદેશ હતો તેણે તે વારસામાં યહોશુઆ પાસે માંગ્યો હતો. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ત્યાંથી અનાક પુત્રોની હાંકી કાઢ્યા, જે વાત મૂસાને કીધી હતી કે પ્રભુ વિજયવંત કરશે, તે આપણે જોઈએ છીએ કે 40 વર્ષ પછી તે પૂર્ણ થાય છે. આગળ વાંચીએ તો આ બિન્યામીન પુત્રો અને યરૂસલેમની વાત કરવામાં આવી છે અને યબુસીઓની વાત કરવામાં આવી છે. ફરીથી તમારું ધ્યાન હું 8મી કલમ તરફ દોરવા માંગુ છું. કદાચ જો તમને આપણો ગઈ વખતનો અભ્યાસનો ખ્યાલ હોય તો અજાયબ જેવી એ કલમ છે, આપણને ઘણું શિક્ષણ તેમાંથી મળ્યું હતું, હજુ વધારે આપણે તેમાંથી શીખી શકીએ છીએ. અને વાલાઓ, જો કદાચ ઝોકું આવી ગયું હોય તો સાંભળજો, ધ્યાન આપજો, બહુ મહત્વનો આ મુદ્દો છે. અહીંયા ગાડી 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે હવે યહુદા પુત્રોએ યરૂસલેમ પર ચઢાઈ કરી તેને જીતી લીધું અને તેના લોકોને તરવારથી મારીને તે નગરને આગ લગાડી. આ 8મી કલમમાં યહુદા પુત્રોએ યરૂસલેમ પર વિજય મેળવ્યો હતો, હાંકી કાઢ્યા હતા. અહીંયા જે 21મી કલમમાં જે લખવામાં આવ્યું છે, યબુસીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. તો હવે પછી આ 21મી કલમમાં પાછા કેવી રીતે આવી ગયા? અને આ વાત સમજવી બહુ જરૂરી છે વાલાઓ. તે વખતે મેં તમને કીધું હતું 8મી કલમમાં કે જો તમારે આત્મિક જાગૃતિ જોઈતી હોય, જો તમારે મંડળીમાં એક જાતની જાગૃતિ લાવી હોય, તો એ તરવાર એટલે કે પ્રભુના વચનથી જ આપણે લાવી શકીએ છીએ. પણ જો વાલાઓ, ફરીથી આપણે વચનથી જો દૂર જઈએ, સતત એ વચનમાં લાગુ ના પડે, તો પાપ એક વસ્તુ એવી છે, આ યબુસીઓની જેમ ફરીથી ઉગી નીકળશે. આટલા માટે આપણું આત્મિક જીવન, આપણી જે આત્મિક દોડ છે, તે પર આપણે સતત ધ્યાન રાખવાનું છે. જો થોડાક આમથી તેમ થઈશું તો યબુસીઓ ઉગી નીકળશે. અને ઘણા ખ્રિસ્તી જીવનોમાં આ યબુસીઓ છે. ઘણા ખ્રિસ્તીઓનું ધ્યાન લોખંડના રથ ઉપર છે. અને જ્યારે આપણે પ્રભુની સાથે એક અંગત રીતે સંબંધ નથી અને તે સંબંધને આપણે સાચવતા નથી, બરાબર પાળતા નથી, દરરોજનું બાઇબલ વાંચન, પ્રાર્થનામાં સમય, ત્યારે યબુસીઓ ફરી ફૂટી નીકળશે. અને અહીંયા લખવામાં આવ્યું છે કે આ યબુસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરૂસલેમમાં રહે છે. ક્યાં સુધી તેઓ યરૂસલેમમાં રહ્યા? દાઉદનું રાજ્ય આવ્યું ત્યારે. જો તમે વાંચશો ત્યાં તો ત્યાં લખવામાં આવ્યું છે, જ્યારે દાઉદ રાજાએ યરૂસલેમ પર કબજો કર્યો ત્યારે તેઓને હાંકી કાઢ્યા ત્યાંથી. એટલે કે જો આપણે કેરફુલ નહીં રહીએ, સાવચેત નહીં રહીએ, તો જે વાત ઉપર આપણે વિજય મેળવ્યો છે એ ફરીથી આપણી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અવળ શબ્દ યાદ કરવા માંગુ છું પણ આવતો નથી. મુશ્કેલી ઊભી કરે છે, આપણા ઠોકરરૂપ આપણી માટે બની શકે છે. હવે અહીંયા 19મી કલમમાં મેં તમને કીધું એ પ્રમાણે કે નીચાણમાં રહેનારાઓને તે હાંકી કાઢી શક્યા નહીં. 21મા કલમમાં લખવામાં આવ્યું છે કે યબુસીઓને કાઢી મૂક્યા નહીં. પહેલા કાઢી શક્યા નહીં, હવે કાઢી મૂક્યા નહીં. હવે તમારું ધ્યાન હું 27મી કલમ તરફ દોરવા માંગુ છું. ત્યાં તમે જોશો ત્યાં પણ આવું જ કંઈક લખવામાં આવ્યું છે, વર્ણન આપ્યું છે એક મનાસાનું. અને પછી અંતમાં તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે ફરીથી, રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઈચ્છ્યું. 28મી કલમનો અંત જોશો ત્યાં પણ આવું જ કંઈક લખવામાં આવ્યું છે કે તેઓને છેક કાઢી મૂક્યા નહીં. 29મી કલમમાં જોઈશું તો ત્યાં પણ શું લખવામાં આવ્યું છે કે તેમજ એફ્રાઈમ ગેઝરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહીં પણ કનાનીઓ ગેઝરમાં તેઓની સાથે રહ્યા. પહેલા કાઢી મૂક્યા નહીં, કાઢી શક્યા નહીં, કાઢી મૂક્યા નહીં, હવે તેઓએ તેઓની સાથે રહેવાનું શરૂ કર્યું છે. વાલાઓ તમે પડતી જોઈ રહ્યા છો. હવે આગળ જો તમે વાંચશો તો 30મી કલમમાં લખ્યું છે કે નાહોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા ને વેઠ કરનારા થયા. એટલે કે ભાઈ હવે આ છે જ ને તો એનો ઉપયોગ કરો, એમની પાસે કામ કરાયું, ચીપ લેબર મજૂરી કહેવાય જેને, તેઓની માટે રાખી મૂક્યા. એટલે કે હવે આ જે પ્રભુના લોકો છે અને જે અન્ય દેવદેવીઓને પૂજનારા જે લોકો છે પેગન્સ, હવે એક સાથે રહેવામાં રહ્યા છે. તમારામાંથી જેઓ ભારત દેશમાં રહો છો અને તમારે કામવાળા અને કામવાળી છે, તમે જાણો છો કે થોડા સમયમાં તમારા કુટુંબમાં જ્યારે તેઓ રહેતા હોય છે તો તમારા લગભગ કુટુંબના સભ્ય જેવા થઈ જતા હોય છે. તેઓ તમારા કુટુંબમાં સૂર બની રહ્યું છે, તે કદાચ તમારા ભાઈ બહેન જેવું દૂર રહી રહ્યા છે તેઓના કરતાં વધારે જાણતા હોય છે. વાલાઓ જો કેવી પરિસ્થિતિ ઊભી થાય છે, આ જ વસ્તુ તમે આગળ વાંચો 31મી કલમમાં પણ આ જ લખવામાં આવ્યું છે કે રાહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહીં પણ દેશમાં રહેનાર કનાનીઓ સાથે આશ્ચર્યો રહ્યા કેમકે તેઓએ તેઓને કાઢી મૂક્યા નહીં. અને છેક તમે વાંચશો તો આખા અધ્યાયના અંત સુધી વારંવાર દરેક જે યાકુબના પુત્રની છે તેના જે પ્રદેશ આપવામાં આવ્યો હતો તે તમે આ વાંચો છો. જ્યારે વાલાઓ આપણે જે પગલું પહેલાં ભરવાનું એ ભરતા નથી ત્યારે ધીરે ધીરે આપણે પડતી તરફ જઈએ છીએ. પહેલાં કાઢી શક્યા નહીં, પછી કાઢી મૂક્યા નહીં, અને પછી એ જ પાપની સાથે આપણે રહેવા ટેવાઈ જઈએ છીએ, અમુક પરિસ્થિતિમાં રહેવા માટે ટેવાઈ જઈએ છીએ. કેટલી વાર આપણે મંડળીમાં ચાલે છે, ભાઈ રહેવા દો ને, પ્રભુનું વાત શું કરવા કરો છો, આ તો ચાલ્યું આવે છે ને ચાલતું આવશે. જે ભ્રષ્ટાચાર આપણી મંડળીમાં પેઠો છે, કેવી રીતે પેઠો છે. મારા દાદા પાળક હતા, હું બીજા એ સમયના જે પાળક હતા કેવી રીતે તેમણે આપણા ગુજરાતમાં મંડળીઓ ઊભી કરી છે, બધા મોટા મોટા જે આપણે જે આપણા ચર્ચિસ છે, આપણી જે મિલકત છે, એ પાળકોએ કેટલી મહેનતથી ભેગી કરી છે, મહેનતથી તેને ઊભી કરી છે, સુવાર્તા આપતા હતા. અને અત્યારે આપણે આ બીજું ત્રીજું જનરેશન અને જુઓ આપણી મંડળીની હાલત શું છે, કેટલું બધું કરપ્શન, કેટલો બધો ભ્રષ્ટાચાર આપણી મંડળીમાં છે. આ જ પરિસ્થિતિ અહીંયા આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં જોઈ રહ્યા છે. અને જ્યારે આ રીતનું આપણું વર્તન હોય, આ રીતનું આપણું જ્યારે વર્તન હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે જે આપણે બીજા અધ્યાય અને ત્રીજી કલમમાં વાંચી. માટે મેં પણ કહ્યું કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં પણ તેઓ તમારી કૂખોમાં કાંટારૂપ થશે અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. હવે તમે વાલાઓ સમજ્યા કે આપણે કેવી રીતે આ પરિસ્થિતિમાં આવ્યા છે, કેવી રીતે આ જે યહૂદી લોકો હતા તે ગુલામીમાં આવી ગયા છે. વાલાઓ હું તમને કહું, ગુલામીમાં પહેલું જે પગલું છે તે કેવી રીતે આવે છે, જ્યારે આપણે પ્રભુના વચનની અવગણના કરીએ. પ્રભુના વચન, વેન વી નિગ્લેક્ટ ધ વર્ડ ઓફ ગાડ, ત્યારે આપણે આપણું ગુલામીનું પહેલું પગલું હોય છે અને તે પેઢીઓ સુધી પછી ચાલે છે. તમારું ધ્યાન હું પૂર્ણ નિયમનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને પહેલી 13 કલમ વાંચવાની જરૂર છે. સમયના અભાવે હું બધી કલમ વાંચીશ નહીં, પણ અમુક કલમ તમારી આગળ હું રજૂ કરવા માંગુ છું. જ્યારે તેઓ વચનના દેશમાં પ્રવેશ કરવાના હતા, જ્યારે મૂસાએ તેઓને નિયમ ફરીથી આપ્યો અને તેઓને જે વચન આપ્યું તો તેઓને બહુ સ્પષ્ટ શબ્દોમાં આ આજ્ઞા આપી હતી, એમ કહી શકાય કે ચેતવણી આપી હતી. જુઓ શું કહે છે વાલાઓ, પૂર્ણ નિયમ તેનો 13મો અધ્યાય અને 3 કલમ આ પ્રમાણે કહે છે, તો પણ તું તે પ્રબોધકના શબ્દો કે સ્વપ્નખોરને ગણકારતો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતકરણથી અને ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય. તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો ને તેમનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેમનું કહ્યું કરો ને તમે તેમની સેવા કરો ને તેમને વળગી રહ્યો. અને પછી આગળ કહે છે કે જે જૂઠા પ્રબોધક હોય, જે ખોટું શિક્ષણ આપતું હોય, તેને શું કરવું જોઈએ. પછી 7મી કલમ આ પ્રમાણે કહે છે કે એટલે જે દેશ જાતિઓ તમારી ચારે તરફ, તમારી નજીક કે તમારાથી દૂર, પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે, તેઓના દેવ દેવીઓની સેવા કરીએ તો તારે હા પાડવી નહીં. આ કોઈ કહી રહ્યું છે કે ભાઈ બીજા દેવ દેવીઓ તરફ જઈએ, આપણે તો આમ બી કરવું જોઈએ, ચાલો ને આપણે દુનિયાવી રીતે આપણી મંડળીનો પ્રશ્ન હલ કરીએ. સમજો છો વાલાઓ, તમે તો બધા બહુ સ્માર્ટ છો, સમજો છો કે હું શું કહેવા માંગુ છું. તો 8મી કલમ કહે છે, તો તારે હા પાડવી નહીં ને તેનું સાંભળવું નહીં અને તારી આંખ તેના પર દયા ન લાવે ને તારે તેને જવા દેવો નહીં ને ત્યારે તેને સંતાડવો પણ નહીં, પણ તારે તેને જરૂર મારી નાખવો ને તેને મારી નાખવા માટે પહેલો તારો હાથ તેના પર પડે ને ત્યાર પછી બીજા બધા લોકોનો હાથ. વાલાઓ વાંચો છો કેટલું શું અહીંયા લખવામાં આવ્યું છે. હવે એક વસ્તુ હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે આપણે જ્યારે આજના આપણા સમયમાં આપણને આ સત્તા આપવામાં આવી નથી, આપણે કોઈ જૂઠો શિક્ષક હોય અથવા તો એવું કંઈ કામ કરતા હોય મંડળીમાં તો આપણે તમને મારી શકતા નથી. આપણને આ સમયમાં એ સત્તા આપવામાં આવી નથી, પણ આપણી એક જવાબદારી છે કે આપણે એવી બાબતોમાં ભાગ ના લઈએ, આપણે ઈશ્વરની સામે ચોખ્ખા રહીએ. એક અલગ આપણું ચાલ હોવી જોઈએ, એ જવાબદારી આપણી છે વાલાઓ, જેથી કરીને આપણા ચાલ ચલણને લઈને કોઈ બીજો ઠોકર ના પામે, ના તો કોઈ આપણા ઈશ્વરની આપણા વર્ણના લીધે નિંદા કરે. આ સમજવું વાલા બહુ જરૂરી છે કે પ્રભુએ આપણને બહુ સ્પષ્ટ રીતે આ શિક્ષણ આપ્યું છે. હું તમને લોટનો ઉદાહરણ આપું કે ક્યાં કઈ જગ્યાએ રહ્યો, પાપની મધ્ય રહ્યો, આપણે એવા ન બનીએ. સામસુનનું ઉદાહરણ, આપણે સામસુન વિશે બહુ શીખનાર છે વાલાઓ, આવતા જે અધ્યાય છે, 4 અધ્યાય છે સામસુન ઉપર, ત્યારે આપણે વિગતવાર શીખીશું, પણ આપણે જોઈએ છે કે એનું જે ચાલચલણ હતું તે કઈ પ્રકારનું હતું. પ્રભુ આપણને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આપણે કેવી રીતે રહેવું, આપણું વર્તન, આપણું ચાલચલણ કેવી રીતે હોવું જોઈએ. અહીંયા મેં જે વાંચ્યું તે ફક્ત જૂના કરારમાં નથી, નવા કરારમાં પણ હું તમારું ધ્યાન દોરવા માગું છું. અને તિમોથીનો બીજો પત્ર, તેનો 4th અધ્યાય અને તેની 3 અને 4th કલમ આપણને આ પ્રમાણે કહે છે, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, નિગ્લેક્ટિંગ ધ વર્ડ ઓફ ગાડ, પ્રભુના વચનથી દૂર, કાઢી શક્યા નહીં, કાઢી મૂક્યા નહીં. કેમ? કારણ કે જે શિક્ષણ મળવું જોઈએ, જો તમે પેલો મેં જે વચન તમને આપણું પૂર્ણ નિયમમાંથી તમે વાંચશો તો ત્યાં કહેવામાં આવ્યું છે કે આ આગેવાનોએ ઇઝરાયેલી લોકોને વચન શીખવવાનું હતું, એ શીખવતા નહોતા. અને જ્યારે લોકોને શિક્ષણ મળ્યું નહીં તો ધીરે ધીરે તેઓ પ્રભુથી દૂર ગયા. આજની આપણી મંડળીમાં આ જ વાત બની રહી છે વાલાઓ, કારણ કે શિક્ષણ નથી. કાનમાં કાનની ખુજલીને જે સેટિસ્ફાય કરે તે મનગમતો ઉપદેશ અહીંયા તિમોથીમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે, તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. આશા રાખું છું તમે આ વચન સાંભળ્યું હોય. અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ઉભા કરશે. દેહ ઇંગ્લિશમાં હું કહું તો ઇટ સેઝ ઓવર ધેર દે વિલ હીપ ફોર ધેમ સેલ્સ ટીચર્સ, એટલે કે કોણ તેમને શીખવે, કોણ મારા પાદરી સાહેબ છે, કોણ મને પવિત્ર શાસ્ત્રમાંથી શિક્ષણ આપે તે હું નક્કી કરીશ. પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે કે પ્રબોધકોને શિક્ષકોને કોણ ઊભા કરે, ઈશ્વર ઊભા કરે. એટલે કે હવે આપણે ઈશ્વરનું સ્થાન લઈ રહ્યા છે, ઈશ્વર જે જેને શિક્ષણ આપવાનું છે, જે જેને પાળકનું સેવા નિભાવવાની છે કે કોઈ પણ જે સેવા છે તેને તૈયાર પ્રભુ કરે છે, એ માણસને પ્રભુ ઊભો કરે છે. હવે આપણે પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ઊભા કરીએ છીએ. કેમ? કારણ કે પ્રભુનું વચન, જો પ્રભુનો માણસ પ્રભુનું વચન આપશે તો એ બહુ કડવું લાગશે અને એને પચાવવું બહુ અઘરું છે. તેના કરતાં આપણે આપણો પોતે કોઈકને ઊભા કરો તો સત્ય તરફ આડા કાન કરીને કલ્પિત વાતો પર આપણે ધ્યાન રાખી શકીએ. વાલા, હું આશા રાખું છું કે તમે સમજો છો હું તમને અહીંયા શું કહેવા માંગુ છું. પવિત્ર શાસ્ત્ર બહુ સ્પષ્ટ રીતે આપણને એક આજ્ઞા આપી છે કે આપણે આ સમાજમાં રહેવાનું છે, પણ સમાજના જેવા એટલે કે દુનિયા, કાઝમોસ, જે દુનિયાવી વાતો છે તેનાથી દૂર રહેવાનું છે. હું ખ્રિસ્તી સમાજની વાત નથી કરતો વાલાઓ, હું આપણે જે પણ દેશમાં રહીએ છીએ, જે પણ શહેરમાં રહીએ છીએ અને આપણી આજુબાજુ જે લોકો છે તેની વાત હું કરી રહ્યો છું. વારંવાર જો તમે પવિત્ર શાસ્ત્રને ધ્યાનથી વાંચશો તો તમે જોશો કે યહૂદી લોકોને અને આપણને પણ નવા કરારમાં પણ આજ્ઞા આવી છે કે આપણે દુનિયાની જે રીતો છે, દુનિયાવી લોકો છે, તેઓની સાથે હળીમળી ન જઈએ, તેઓની મધ્યમાં રહેવાનું છે પણ તેઓના જેવા નથી થવાનું અને તેઓની રીતે નથી જીવવાનું. આપણે કેવી રીતે જીવવું તે આપણને પવિત્ર શાસ્ત્ર બતાવે છે, દુનિયા નહીં. કારણ કે દુનિયા તો શું કહે છે કે જો તને કોઈ એક લાફો મારે તો એને બે આપી દેજે, આપણો પ્રભુ કહે છે કે બીજો ગાલ ધરજે. તમે જુઓ છો વિરોધાભાસ દુનિયાવી બાબતમાં અને આપણા પ્રભુની જે પદ્ધતિ છે તેમાં. બીજો કોરિન્થિયનનો પત્ર, તેનો 6th અધ્યાય, તે તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. બીજો કરંથીઓનો પત્ર, તેનો 6th અધ્યાય અને તેની 14th કલમ જો વાલાઓ, ત્યાં શું કહે છે? ત્યાં લખવામાં આવ્યું છે કે અવિશ્વાસીઓની સાથે, એટલે એ અવિશ્વાસીઓ વાલાઓ તમારી મંડળીમાં, તમારા ચર્ચની જે બેન્ચમાં તમારી પાસે જે માણસ બેસે છે ને, કદાચ તમારો પાડોશી ખ્રિસ્તી સોસાયટીમાં જે છે ને એ પણ અવિશ્વાસી હોઈ શકે. આપણે ધ્યાન આપીએ, અહીંયા લખવામાં આવ્યું છે કે અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમકે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય, અજવાળાને અંધકારની સાથે સી સંગત હોય. આનાથી કેટલી કેટલા વધારે સ્પષ્ટ શબ્દોમાં આપણે સમજી શકીએ. અને ઘણી વખત જ્યારે આ વચન આપણે વાંચીએ છીએ, અને ઘણા લોકોની સાથે આ વચનની મારી મારે ચર્ચા થઈ છે, તો આપણે એમ સમજીએ છીએ કે આનો મતલબ તો એમ થાય કે આપણે કોઈ વિધર્મી સાથે, એટલે કે કોઈ જે વ્યક્તિ ખ્રિસ્તી નથી તેની સાથે લગ્ન ન કરવું. વાલાઓ, મારા પવિત્ર શાસ્ત્રમાં એ લખવામાં આવ્યું નથી. મારા પવિત્ર શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે અવિશ્વાસોની સાથે તમારે લગ્નનો સંબંધ ન રાખો. બલકે આનો અહીંયા જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે એમ છે કે કોઈ પણ જાતનો સંબંધ ન રાખો. એટલે આપણે એમની સાથે કોઈ જાતના ધંધાઓ ના કરવાનો હોય, કોઈ પણ જાતના વ્યવસાયમાં આપણે તેમનાની સાથે ના આપણે સંડોવાવાનું હોય, બેસવાનું ઉઠવાનું પણ ના હોય. ખાસ કરીને જો તમે ભારત દેશમાં રહો છો તો તમે જાણો છો કેટલી કેટલી સહેલાઈથી આપણે તેમના રીત રિવાજોમાં દિવાળી પર તેઓ તમને કશું મોકલે, પછી તમે નાતાલ પર કશું મોકલો, અને પછી આપણે જોઈએ છીએ કે સંબંધો કેવી રીતે વધી જઈ શકે છે. અને પછી કદાચ આપણે તો આપણા વિશ્વાસમાં મજબૂત હોઈએ, પણ આપણા પછીની જે પેઢી છે તે એ રીત રિવાજોમાં વધુ ઊંડી રીતે જતી રહે છે. લખ્યું છે તે પ્રમાણે અજવાળાને અંધકારની સાથે સી સંગત હોય, ખ્રિસ્તને બિલિયાલની સાથે સો મિલાપ હોય, કે વિશ્વાસીને અવિશ્વાસી સાથે સો ભાગ હોય. અને અહીંયા લખ્યું છે કે ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે સો મેળ હોય, કેમ કે જેમ ઈશ્વરે કહ્યું છે કે હું તેઓમાં રહીશ, તેઓની સાથે ચાલીશ, હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે, તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ. એટલે આ છે મૂર્તિની વાત કરવામાં આવી છે વાલાઓ, 16મી કલમની શરૂઆતમાં. ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું મેળ હોય, એ મૂર્તિ ક્યાં છે? ઈશ્વરનો વાસ આપણા હૃદયમાં છે, અહીંયા લખવામાં આવ્યું છે, તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છે. તો આપણા જીવનમાં મૂર્તિઓ ન હોવી જોઈએ. કઈ મૂર્તિઓ તમે ઊભી કરી છે વાલાઓ? જોયું મેં તમને, જે હું આશા રાખું છું કે તમે મને સમજી રહ્યા છો કે પ્રભુ તમારી સાથે આ વચનો સાથે વાત વચન વડે તમારી સાથે વાત કરી રહ્યા છે. 17મી કલમ કહે છે કે માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાવ, એમ પ્રભુ કહે છે. શું કહે છે? કે તેઓમાંથી નીકળી આવો, અલગ થાવ, કારણ કે પ્રભુ જાણે છે કે જો આપણે એમની મધ્યે રહીશું તો વહેલા મોડા આપણે તેઓને હાંકી શકીશું નહીં, પછી આપણે હાંકી શું નહીં, અને તેઓની સાથે રહેતા થઈ જઈશું. અને પરિસ્થિતિ એવી આવશે કે આપણે પ્રભુનું વિશ્વાસપણું, આપણું જે ગિલગાલ છે, પ્રભુએ આપણને કેવી રીતે આપણને છોડાવ્યા છે, પ્રભુ સાથેનો કરાર આપણે ભૂલી જઈશું અને અન્ય દેવદેવીઓની સાથે કરાર કરીશું. અને 7મો અધ્યાય અને તેની પહેલી કલમ એમ કહે છે કે તેથી વાલાઓ, આપણે એવા વચન મળેલા છે, માટે આપણે દેહથી તથા આત્માની સર્વ મલિનતાથી દૂર રહીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. બહુ સમજવાની જરૂર છે વાલાઓ. આ જે પડતી છે, યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને 4થી કલમ આ પ્રમાણે કહે છે, એ એક મિત્રતાની વાત કરે છે. ઓ વ્યભિચારીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે? માટે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો વેરી થાય છે. એ મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે. પહેલો યોહાનનો પહેલો પત્ર તેનો 2જો અધ્યાય ને 15મી કલમ કહે છે કે જગત પર અથવા જગતમાં નાના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેના પિતા પરનો પ્રેમ નથી. અને જ્યારે જગતની સાથે મિત્રતા છે અને પછી જગતની સાથે જ્યારે પ્રેમ થઈ જાય છે ત્યારે આપણને જે આજ્ઞા રૂમિયોના 12મા અધ્યાયમાં આપવામાં આવી છે તે આપણે ગણકારતા નથી. કે ત્યાં લખવામાં આવ્યું છે કે આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનની નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. પણ જ્યારે આપણે જગતની સાથે મિત્રતા હોય છે, જગતના વાના પર નો લોભ હોય છે, તેની પર પ્રેમ હોય છે, તો આપણને આ જે 12મા અધ્યાયમાં રૂમિયોના 12મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તે થઈ શકતું નથી. આપણે જગતનું રૂપ ધારણ કરી રહીએ છીએ, ન ધારણ કરવાને બદલે જગતનું રૂપ ધારણ કરીએ છીએ અને આપણે રૂપાંતર પામતા નથી. અને તેથી કરીને ઈશ્વરની જે સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા છે તે આપણે પારખી શકતા નથી. અને એનું પરિણામ એવા આવે છે કે જ્યારે આપણે પહેલો કોરિન્થીનો પત્ર તેનો 11મો અધ્યાય 32મી કલમમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે આપણે આ પરિસ્થિતિમાં આવીએ ત્યારે આપણને જે દુનિયાનો જે શિક્ષા પામવાની છે, દુનિયાનો જે ન્યાય થવાનો છે, તે ન્યાય આપણને આપણી પર આવી પડે છે. ત્યાં લખવામાં આવ્યું છે પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુની શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. ભલાઓ જુઓ છે, આ ન્યાયાધીશોના પુસ્તકમાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ ઈશ્વરના લોકોનું આધ્યાત્મિક પતન જોઈએ છે. અને આ જે પતન છે તે સામાન્ય રીતે થતું નથી, એક અચાનક રીતે થતું નથી, આ તો ધીમી પ્રક્રિયા છે. એવું નથી કે દુશ્મનોએ બળજબરીથી અથવા જે વિધર્મીઓ હતા તેમણે બળજબરીથી યહૂદીઓને આ બધા રીત રિવાજો કરાયા, પણ નાના નાના જે સમાધાન છે આપણે જોયું તે પ્રમાણે એ નાના નાના સમાધાન તેમને વિનાશના માર્ગે ધકેલી દીધા. અને મારા અને તમારા જીવનમાં વાલાઓ આવું જ કંઈક થાય છે. આપણે પાપમાં એકદમ પડી જતા નથી, આપણે પાપમાં ધીરે ધીરે એક એક પગલે ચાલીને આપણી ઈચ્છાથી તેમાં પ્રવેશીએ છીએ. મારો સમય પૂરો થયો છે, પણ આગળ આપણે જોઈશું કે પ્રભુ આપણને શું શીખવવા માંગે છે આ વચનો દ્વારા. આ પહેલી જે 5 કલમનો આપણે જે અભ્યાસ કર્યો તો તેમાં આપણે એક અજ્ઞાનકિતપણું જોઈએ છે, ડિસઓબિડિયન્સ. તેઓનું જે ગિલગાલ છે તેઓ ભૂલી ગયા છે. અને હવે પછી આગળનો જે 6-10મી કલમ છે ત્યાં આપણે જોઈશું કે ત્યાં તેઓ બીજા દેવદેવીઓની પાછળ દોટ મૂકી છે. થોડું હું તમારી આગળ વાંચીશ, જોયો શું ત્યાં લખવામાં આવ્યું છે. અને મેં કીધું હતું તે પ્રમાણે કે તેઓના જે આંસુ હતા, જે પસ્તાવો હતો, તે મગરમચ્છના આંસુ હતા. તો અહીંયા જો શું લખવામાં આવ્યું છે, હવે યહુસવાએ લોકોને વિદાય કર્યા પછી દેશનો વારસો લેવાને સર્વ ઇઝરાયેલી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા. અને યહોશુઆની આખી જિંદગી સુધી તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા હતા અને જેઓ ઇઝરાયેલને માટે જે સર્વ મોટા કામ યહોવાએ કર્યા હતા એ જોયા હતા, તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાની સેવા કરી. અને નૂનનો દીકરો યહુસવા યહોવાના સેવક 110 વર્ષનો થઈને મરી ગયો. અને ગાસ પર્વતની ઉત્તર બાજુ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં તેના વતનની સરહદની અંદર એટલે તિમનાથ હેરેશમાં તેઓએ તેને દાટ્યો. અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ અને તેઓના પછીની એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે યહોવાને તથા ઇઝરાયેલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી. એટલે કે તેઓએ આપણે જે અભ્યાસ કર્યો તે ભૂલી ગયા. તેઓ દેવને ભૂલી ગયા અને બીજા લોકોની તરફ, બીજા દેવદેવીઓની તરફ તેઓએ દોટ મૂકી. આગળ વાંચું તો 11-13 કલમમાં જોઈએ છે કે તેઓએ પ્રભુને દે ફોરસૂક ગાડ, છોડી દીધા, પીઠ ફેરવી લીધી. હવે ઇઝરાયેલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને બાલીમની સેવા કરી, અને યહોવા તેઓના પિતૃઓના ઈશ્વર જે તેઓએ મિસર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો ને અન્ય દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું, અને તેઓએ યહોવાને રોષ ચડાવ્યો. યહોવાને તજીને તેઓ બાલ તથા આસ્તોરતની સેવા કરી. અને આપણે જ્યારે આવતી વખતે મળીશું ત્યારે આનાનો, આથી આગળનો જે વિષય છે તે પર વધારે મનન કરીશું. કેવી રીતે તેઓએ જે પ્રભુનો આશીર્વાદ હતો તે ગુમાવ્યો, પ્રભુએ જે વચન આપ્યું હતું તે તેમણે ધ્યાન ન આપ્યું, અને તે લઈને પ્રભુએ જે આશીર્વાદો તેઓની માટે મૂકી રાખ્યા હતા તે તેઓ પામી શક્યા નહીં. આશા રાખું છું કે આવતી વખતે જ્યારે આપણે મળીએ ત્યારે તમે ફરીથી જોડાશો, અને મારી આશા છે કે પ્રભુએ આ વચનો દ્વારા તમારી સાથે વાત કરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ બાપ, જો પ્રભુ અમારામાં આ જો કોઈ લક્ષણ હોય, જો અમે જગતની સાથે મિત્રતા કરી છે વાળાઓ, જો અમે જગત અને જગતના વાનાઓ પર પ્રેમ કર્યો છે વાલાઓ, જો પ્રભુ અમે તમારા વચનોથી દૂર ચાલ્યા ગયા છે પ્રભુ બાપ, વચનોનું આદર કરવાને બદલે પ્રભુ બાપ અમે અન્ય જે વાનાઓ છે તેની તરફની અમારી દોટ છે, તો અમને માફ કરો વાલાઓ. જો અમારામાંથી કોઈ કેવું છે પ્રભુ કે જે પાપના બોજાની હેઠળ દબાઈ ગયું છે, જાણતું નથી કે કેવી રીતે તેમાંથી બહાર નીકળવું પ્રભુ બાપ, તો આજે એ વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. તેઓને માટે કોઈક મોકલો પ્રભુ બાપ, કોઈક રીતે તે હૃદયની સાથે વાત કરો કે તેઓ તમારે હાંક મારે, વિલાપ કરે પ્રભુ બાપ, પસ્તાવો કરે, તમારી તરફ વળે પ્રભુ બાપ. અને પ્રભુ બાપ રૂમિયોના 12 અધ્યાયમાં તમે અમને કીધું છે તે પ્રમાણે તમારા વચન દ્વારા અમે રૂપાંતર પામી અને તમારી યોજના અમારા જીવનને માટે શું છે તે પારખી અને તે પ્રમાણે ચાલનારા થઈએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. તમે અમને સામર્થ્યવાન કરો પ્રભુ બાપ, તમે અમારો ઉપયોગ કરો, અને પ્રભુ અમે તમારા રાજ્યને અર્થે વપરાયે તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. સર્વ જે સાંભળનાર છે તેમને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો તથા સ્વીકાર કરો બાપ. આમેન.